તારીખ 27/11/1996 શ્રી ધન્ય આરાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6.
વાત્સલ્યને પ્રભાવના આવ્યું છે ને, 22મો પાનો છે. કૃપાળુ દેવમાં વાત્સલ્યનો ભાવ કેવો હતો અને પ્રભાવનાનો ભાવ કેવો હતો. આઠ અંગમાં ના બે અંગ છે સમ્યક દર્શનના. નિશ્ચય વાત્સલ્ય તો પોતાના પરમ તત્વનો પ્રેમ થવો તે છે, અને પોતાની દિશા વિશેષપણે પ્રગટ કરવી, પ્રસિદ્ધ કરવી, સ્વરૂપમાં વિશેષ ભાવના, તે પ્રભાવના, સ્વરૂપની વિશેષ ભાવના તે પ્રભાવના, કે જે ભાવનાથી જ્ઞાનીઓ સ્વરૂપમાં સ્થિર રહે છે. સ્વરૂપ સ્થિરતાને પણ ભાવના કહેવામાં આવે છે. અહીંયા વ્યવહાર પ્રભાવનાનો વિષય છે. પોતાની આત્મદશા વડે જેમણે નિશ્ચય પ્રભાવના પ્રગટ કરી છે, તેવા ધર્માત્માઓની એવી નીતિ હોય છે, બાહ્ય પ્રભાવના વાત્સલ્ય સંબંધીની નીતિ, નીતિ એટલે પોલિસી, કે વ્યવહાર પ્રભાવના પ્રસંગે જે જીવ તેઓની સમીપમાં એટલે સાનિધ્યમાં આવે છે, તેનું સ્થિતિકરણ તેઓ અત્યંત વિચક્ષણતાપૂર્વક કરે છે. આ ત્રીજું અંગ છે. આ ત્રણેય કનેક્ટેડ છે, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. એ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. અને વાત્સલ્ય પણ કરે છે એ જીવો પ્રત્યે, એ જીવોનું સ્થિતિકરણ પણ કરે છે. એટલે એ જીવો કેમ એ સન્માર્ગમાં ટકી રહે અને ત્યાંથી એની ગાડી ઉતરી ન જાય, એને સ્થિતિકરણ કહે છે. એના પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય થવું એ વાત્સલ્ય છે, અને એવું કાર્ય વિશેષ થવું તેને પ્રભાવના કહે છે. બોલા પ્રમાણમાં થવું તેને પ્રભાવના કહે છે. આ વ્યવહાર પ્રભાવનાના મુખ્ય અંગો છે, સ્થિતિકરણ અને વાત્સલ્ય છે. એ પ્રભાવનાના જ મુખ્ય અંગો છે. પ્રભાવના છે એ રિઝલ્ટેડ છે બંનેની. મહાન જ્ઞાની શ્રીમદ રાજચંદ્રજીએ અને તેઓ શ્રીની સમીપમાં આવનારા મુમુક્ષ જીવો વચ્ચેના પત્ર વ્યવહારને જો આ દ્રષ્ટિકોણથી ગવેષવામાં આવે તો, પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટથી જોવામાં આવે તો, વાત્સલ્ય પ્રભાવના અને સ્થિતિકરણના દ્રષ્ટિકોણથી દ્રષ્ટિપાત કરવામાં આવે તો, આ વિષયમાં અથવા આ બાબતમાં તેઓ શ્રીની અસાધારણ વિચક્ષણતા અને અસાધારણ પ્રજ્ઞા એટલે બુદ્ધિમત્તાના દર્શન થાય છે. એમની મતિ કૌશલ્ય પણ અસાધારણ હતું, એને વિચક્ષણતા કહે છે. કયો જીવ કઈ ભૂમિકામાં ઊભો છે એની ઓવરઓલ યોગ્યતા શું છે, અત્યારે એને કયો ડોઝ દેવો જોઈએ, એ ડોઝ કઈ માત્રામાં દેવો જોઈએ, કે અત્યારે ન દેવો જોઈએ અને અમુક ટાઈમે દેવો જોઈએ, બધું માપ બહુ સારી રીતે એમના જ્ઞાનમાં આવી જતો હતો અને એ રીતે ટ્રીટમેન્ટ આપતા હતા, માર્ગદર્શન આપતા હતા અને ટ્રીટમેન્ટ આપતા હતા. રૂપાળુદેવ કે સમિત મેં જો મુમુક્ષુ આતે થે ઉનકી યોગ્યતા કા નાપ બહુત અચ્છે તરહ ઉનકો આ જાતા થા થોડે પરિચય મેં. જ્યાદા પરિચય કરને કી જરૂરત નહીં પડતી થી. દો પાંચ બાતો સે ઓર કુછ ચેષ્ટાઓ સે યા કુછ પ્રવૃત્તિ સે વો નાપ લેતે થે. ફિર ઉનકો કૈસી દવાઈ દેના, કબ દેના, અબ દેના યા બાદ મે દેના, કિતની માત્રા મે દેના, ઉનકા બહોત વિવેકપૂર્ણ ઓર વિચક્ષણતાપૂર્વક વો સબ ટ્રીટમેન્ટ કરતે થે ઓર ઉસી જીવ કો ઉપર ઉઠાતે થે. જ્યાં વો ખડા હૈ વહાં સે ઉસકો ઉપર ઉઠાતે રહેતે થે. તો ઇસકા મતલબ યે હુઆ કે પ્રભાવના કરને વાલે કો ઉસ પ્રકાર કે કા બુદ્ધિ કૌશલ્ય હોના જરૂરી હૈ, વિચક્ષણતા હોના જરૂરી હૈ. ઇસકે બિના પ્રભાવના નહીં હો સકતી. ગમે તે અન્ય મત પંથમાંથી, કિસી ભી મત મે સે, કિસી ભી પંથ મે સે, અન્ય અન્ય મત મે સે ભી આને વાલા અગલે જીવ કો વો બે પ્રથમ ઉસકો ખડે રખતે થે. તુમ જૂઠા હૈ, તુમ મિથ્યાત્રી હૈ, એસે ઉનકો ડિપ્રેસ નહીં કરતે થે. ડિપ્રેશન લાને કી નીતિ નહીં હોતી. અગલે કો ડિપ્રેશન મેં લે જાના વો જ્ઞાનીઓ કી નીતિ કભી નહીં હોતી. યે કૂટનીતિ મેં આતા હૈ. સામને વાલે કો ડિપ્રેશન મેં લે જાના વો તો કૂટનીતિ કા વ્યવહાર હૈ. ઉનકો ખડે રખતે થે જ્યાં ભી હૈ, ઉનકો પહેલે ખડે રખતે થે કે ભાઈ તુમ કોઈ ભી મત મત મે સે, કોઈ ભી સંપ્રદાય મે સે, કોઈ ધર્મ મત મે માનને વાલા હો, હમકો ઇસકા વિરોધ નહીં હૈ. ક્યા બોલેગા? હમકો ઇસકા વિરોધ નહીં હૈ કે તુમ ક્યું ઇસ મત મે હો, વો ઇસકા હમ વિરોધ નહીં કરેંગે. હમ તો યે કહેંગે કે તુમ્હારા સંસાર કૈસે કટેગા વો બાત હમ તુમકો બતાએંગે. તુમકો જચે અંગીકાર કરના, નહીં જચે તો હમારા કોઈ આગ્રહ દુરાગ્રહ પૂર્વાગ્રહ કુછ નહીં હૈ, હમ હમારી બાત કો છોડ દેંગે. ચમત્કાર કે માનને લગ ગયે થે. હમારે કારણ સે
મેરે કો જ્ઞાની કા પહેચાન હૈ, હા યાર માનતે હૈ તો યે દ્રષ્ટિકોણ તો બહોત જરૂરી હૈ હમારા.
હા તો હૈ, પ્રભાવના વાલે કો વિચક્ષણતા હોની હી ચાહીએ. તો ઉસમે ક્યા હૈ, ભાષા કી મૃદુતા યે બહોત ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હૈ. બહુ ભાગ ભાવ હૈ વો ભાષા સે પ્રગટ હોતા હૈ. ભાવો કી અભિવ્યક્તિ હૈ, उसका माध्यम तो भाषा होती है, नहीं तो फिर दूसरी चेष्टाएं हैं। भाषा में मृदुता रही तो उसका असर बहुत पड़ता है, और भाषा में कठोरता रही
सत्य होने पर भी उसका असर
गलत, तो उसका असर गलत पड़ेगा। वो बात लिया है इधर,
भाषा में मृदुता पण मुख्य तो वात्सल्य ना हिसाबे आवे।
हाँ, वात्सल्य ने प्रभावना करवी छे, वो वात्सल्य नहीं रखे और प्रभावना करनी है तो वो तो कारण बिना कार्य की निष्पत्ति निष्पत्ति चाहिए हमको, वो बात कैसे बनेगी। वात्सल्य तो कारण है, प्रभावना इसका रिजल्ट है, वात्सल्य तो पहले होना चाहिए। लड़के को लड़का होता है या लड़की को लड़का होता है, सेकंड जनरेशन जिसको हम कहते हैं, बिना मतलब वात्सल्य रखता है कि नहीं रखता है, चाहे 2 महीने का हो, चाहे 6 महीने का हो, चाहे 2 साल का हो, क्या मतलब है इसे बताओ, बिना मतलब वात्सल्य रखता है कि नहीं रखता है, वो तो साधर्म ही है। अपना आत्मकल्याण के लिए ज्ञानी पुरुष के संग में आया है, समीपता में आया है, सानिध्य को चाहता है, इसके प्रति वात्सल्य होना बहुत नेचुरल और जरूरी भी है। अगर ऐसा नहीं होता है तो वो अगेंस्ट नेचर है, कुदरत से विरुद्ध, अगेंस्ट मैंने कुदरत विरुद्ध, कुदरत से विरुद्ध है वो, जो स्वाभाविक होना चाहिए वो स्वाभाविकता से विरुद्ध है। शुरू शुरू में सोनगढ़ गए तो वो बात अच्छी तरह दिखने में आती थी, वात्सल्य का अच्छा प्रकार दिखने में आता था, बाद में तो बात बहुत बिगड़ी हुई थी, हमारा प्रवेश काल में वो बात हमने देखे थे। कोई भी नया आता है तो अन्य मत से आता है तो ज्यादा प्रेम करते थे हम, तो अन्य मत से है ना, ज्यादा प्रेम करते थे। अच्छा, अन्य मत होने पर भी इधर अपने गुरुदेव के पास आया, क्या अपने गुरुदेव, वो प्रेम वास्तव में आने वाले पर नहीं है, वो अपने गुरुदेव के प्रति प्रेम है, वो मेरे प्रभु के पास आए हैं, अपने गुरुदेव के पास आए हैं, और अन्य मत होने के बावजूद भी आया है, वो विशेषता है इसकी, तो उसका अवगुण नहीं है, उसका सद्गुण है वो। इस तरह से लेते थे लोग, नहीं वात्सल्य नहीं है तो अपने गुरु पर भी प्रेम नहीं है, वो बात आती है उसमें, उसका एक एक छेड़ो क्या आदेश है ना, वात्सल्य नो छेड़ो, एक छेड़ो मुमुक्षु बाजू छे तो एनो बीजो छेड़ो एने गुरु बाजू छे, चाहे सो अन्य मत से आने वाला जीव को वे सबसे पहले खड़े रखते थे, और मृदु भाषा से उनका स्वागत करते थे, आवकार, आवकार मैंने स्वागत करना, તથા વાત્સલ્યતા યાને પ્રેમ, મધ્યસ્થતા મેને બિનપક્ષપાતતા ઓર સરળતા, તીન બાત કા કોઓર્ડિનેશન એક સાથ હોતા હૈ. વાત્સલ્યતા, મધ્યસ્થતા ઓર સરળતા પૂર્વક ઉસકે સાથ યથોચિત વ્યવહાર, યથોચિત વર્તન ઓર યથોચિત ઉપચાર મેને ટ્રીટમેન્ટ, તીનો મેં યથોચિત લગાના.
ઐસી સરળતા હોતી હૈ તબ મધ્યસ્થતા આતી
હૈ.
હા,
સરળતા તો મુખ્ય બાત હૈ. સરળતા જો હૈ વો તો મુખ્ય બાત હૈ. સરળતા કે કારણ સે મધ્યસ્થતા આતી હૈ. ઇસકા મતલબ યે હુઆ કે મુમુક્ષુ મુમુક્ષુઓ કો આપસ મેં કઠોરતા સે વ્યવહાર નહીં કરના ચાહિયે. अगर इस सिद्धांत को जोर से मक्कमता से पकड़ेंगे तो प्रकृति को कंट्रोल में आना पड़ेगा. गुस्सा वाली प्रकृति जो है उसको पहले कंट्रोल करना पड़ेगा. क्रोध पर पहले कंट्रोल आ जाएगा कि मेरा विरुद्ध वर्तन हो रहा है. કઠોરતા દોષ દ્રષ્ટિ માંથી જ આવે છે. કઠોરતા માં ક્યાં હૈ? કઠોરતા હોને મે એક તો સરળતા નહીં, દૂસરી વાત્સલ્યતા નહીં, ઓર અપની પ્રકૃતિ કા ખુદ ગુલામ હો જાતા હૈ. પ્રકૃતિ કા ગુલામ હો જાતા હૈ કે એક તો ક્રોધ વાલી ગુસ્સા વાલી પ્રકૃતિ તેજ હો, उसके सरेंडर हो जाता है, प्रकृति के शरण में चला जाता है और भूल जाता है कि ये मुमुक्षु है, मेरे गुरु के पास आया है, सत्पुरुष के पास आया है, आत्मकल्याण के लिए आया है, वो बात वो भूल जाता है और उसका क्षणिक दोष की तीव्र मुख्यता हो जाती है. ભલે અગલે કા દોષ ભી હો સકતા હૈ, લેકિન ઇસકી ઇતને હદ મેં મુખ્યતા નહીં હોની ચાહિયે કે ખુદ કઠોરતા મેં આ જાય.
સર, અગર નહીં હોતા હૈ ઇસકા મતલબ હૈ હમારા ગુરુ કે પ્રતિ ઉતના સમર્પણ
નહીં. ઇસકા અધર એન્ડ વો હૈ, વો માં જાતા હૈ.
યથોચિત જે શબ્દ મૂક્યો છે
વિશેષ યોગ્યતા વાળા પ્રત્યે વિશેષ બહુમાન આદર એ બધું હોવું જોઈએ. યથોચિત મને યોગ્ય પ્રમાણમાં કોઈ દેખાવ કરવો, આર્ટિફિશિયાલિટી કરવી એમ પણ નહીં, નેચરલી હોવું જોઈએ, સ્વાભાવિક હોવું જોઈએ. એ તો કૃપાળુ દેવ તો આ વિષયના આદર્શ છે. આપણી પાસે કૃપાળુ દેવના પુત્રો જોતા એમ લાગે કે તો આ બાબતનો એક આદર્શ મૂર્તિ છે આપણી સામે. એવા અમારા ચિત્ત ને અમે નમસ્કાર કરીએ છીએ. એ ગુણ પ્રમોદ છે. પોતાના ચિત્તમાં એવો ગુણ પ્રગટ્યો છે તો એ પોતાના ચિત્તને નમસ્કાર કરે છે. ઠીક છે, કલમ ચલાવવાની તો એમને ખૂબી ગજબ નહીં હતી. ગુજરાતી સાહિત્યમાં એવી કલમ કોઈ ચલાવી નથી શીખ્યો. સાહિત્યકારો નોવેલ અથવા નાટક લખે છે, પોતાની ભાષાની કળાને પ્રદર્શિત કરવા માટે. શેક્સપિયરે પણ નાટક લખ્યું, મહાકવિ કાળિદાસે પણ શાકુંતલ નાટક લખ્યું, ગોવર્ધન રામે પણ સરસ્વતી ચંદ્ર નોવેલ લખી. તીન ભાષા કે તીને દિગ્ગજ સાહિત્યકાર હૈ. અંગ્રેજી મેં શેક્સપિયર હૈ, સંસ્કૃત મેં કવિ કાલિદાસ હૈ, ઓર ગુજરાતી મેં ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. કૃપાલ દેવ કી બરાબરી મેં કોઈ નહીં આતે, ભલે નાટક નહીં લિખા હૈ, સિર્ફ પત્ર વ્યવહાર કિયા હૈ. પત્ર વ્યવહાર મેં જો કલમ ચલી હૈ, ફેન્ટાસ્ટિક કામ કિયા હૈ, કોઈ નહીં આ સકતે.
હમણાં જે વાત ચાલી, ખરેખર તો જે કોઈ મુમુક્ષુ શ્રી ગુરુની પાસે આવે છે, એનું રહે છે, એના હૃદયમાં શ્રી ગુરુ જ બિરાજે છે. અને તો જે ક્ષણિક દ્વેષ પણ એ શ્રી ગુરુ પ્રત્યેનો દ્વેષ છે, એ મુમુક્ષુ પ્રત્યેનો દ્વેષ એ શ્રી ગુરુ પ્રત્યેનો દ્વેષ છે. ખરેખર તો એના હૃદયમાં શ્રી ગુરુ જ બિરાજે છે.
બરાબર, એ તો એના પ્રત્યેનો પ્રેમ, આના પ્રત્યેનો પ્રેમ છે, તો દ્વેષ આના પ્રત્યેનો દ્વેષ છે. इसलिए ये कठोर व्यवहार करने वाला मुमुक्षु में बहुत बड़ी क्षति है. ये कि जिससे इस प्रकार से यथोचित व्यवहार करते थे, यथोचित वर्तन करते थे, यथोचित उपचार माने ट्रीटमेंट और यथोचित मार्गदर्शन करते थे. चार फैक्टर लिया है, व्यवहार, वर्तन, उपचार और मार्गदर्शन. जबकि ट्रीटमेंट में वर्तन और व्यवहार आ जाता है, मार्गदर्शन और ट्रीटमेंट में, दोनों ट्रीटमेंट में वर्तन और व्यवहार आ जाता है. वो मणि भाई के विषय में आता है, मणि भाई गांधी जो कृपालु देव के परिचय में आए नए नए, तो सुभाष भाई के कारण से आए थे. सुभाष भाई का प्रभाव अच्छा पड़ा था उनको, तो फर्स्ट टाइम वो राणपुर के बगल में एक छोटा सा गांव है, वहाँ कृपालु देव पधारे थे. રાણપુર રેલવે સ્ટેશન રાણપુર ઉતર કરકે ફિર બેલગાડી મેં યા ઘોડા ગાડી મેં દો માઇલ કા ગાંવ હૈ વહાં જહાં ગયે થે, વહાં બોટાદ સે આયે થે. બોટાદ કી સાઇડ મેં હૈ વો ગાંવ, વો બોટાદ સે આયે થે, બિલકુલ નયે થે. તો સબ ખાને ખાને કો બેઠ ગયે, कृपालु देव भी खाने खाने को बैठे, दूसरे कुछ मुमुक्षु भी खाने खाने को, सब नहीं बैठे, सब बैठने का जगह भी नहीं होगी, जितनी जगह थे उसमें कुछ लोग बैठे, कुछ पुरस्कारी में रहे. उनको भाव हुआ मणि भाई को कि मुझे भी कृपालु देव के साथ साथ भोजन लेने का मिले, तो उसका भाव हो गया सास में खाने खाने का. वो लोग चमत्कार मानते हैं. कुछ टाइम हुआ तो कृपालु देव ने ऑर्डर किया, मणि भाई को खाना खाने को बिठा दो. तो फिर वो बैठ गए और उनकी पुरस्कारी भी होगी. जगह नहीं होगी तो कोई उठ गया होगा, लेकिन इसका व्यवस्था तो ऑर्डर किया तो आज्ञा किया तो व्यवस्था तो होगी. अब ये फर्स्ट टाइम आए, उनको कोई पहचान तो हुई नहीं थी। ये सौभाग्य भाई ने बता दिया था कि कोई ज्ञानी पुरुष है जिसको पास तुमको आना है और तुमको दीक्षा लेना है, तो दीक्षा लेने का उसका हट था। घर वाले मना करते थे, वो हट से दीक्षा लेना चाहते थे। सुभाष भाई ने तो उसके साथ प्रेम से बहुत व्यवहार किया, उसको बहुत प्रेम दिया पहले तो। फिर बोले कि देख लिया कि उसको दीक्षा लेने की हट बहुत है और आदमी संसार से छूटना चाहता है। जीव तो दीक्षा लेकर के भी संसार, तो इसका जो व्यू पॉइंट है वो तो बढ़िया है, फिर उसकी गलती है कदम उठाने में वो अलग बात है। तो उसने क्या युक्ति किया कि हमको भी संसार तो अच्छा नहीं लगता, लेकिन मेरी वृद्धावस्था है, मैं अकेला दीक्षा लेंगे तो मेरी वृद्धावस्था में सेवा कौन करेगा। गृहस्थी में तो लड़का लड़की सेवा करता है, पोता पोती सेवा करते हैं। अगर तुमको दीक्षा लेना है तो मैं तुम्हारे साथ दीक्षा लूंगा, तो मेरी सेवा करना। तो कहा अपन दोनों साथ में नहीं। तो एक बात है कि ज्ञानी पुरुष के पास पहले जाना है, थोड़े ज्ञानार्जन कर ले अपन, फिर दीक्षा ले। ऐसे दीक्षा लेकर के क्या करेंगे, ज्ञान तो है नहीं अपने पास। तो ज्ञानी पुरुष है, थोड़ा उसके पास से ज्ञान की प्राप्ति करें, फिर अपन दोनों साथ में दीक्षा ले लेंगे। एक विचिक्षणता थी उसको, उसका फोर्स ऐसा था तो दीक्षा लेना 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 ही है, तो ऐसे तो रुक गया नहीं, तो उसको डाइवर्जन मिलेगी। यानी पर उसके पास आएगा, उसके विचार पलट जाएंगे।
विजय जीव प्रत्ये करता है उन्हें तो नहीं लगूं।
हाँ, सुभाग भाई ने मुमुक्षु ना परम उपकारी, मुमुक्षु ना परम हितेच्छु, ये बात शब्द आए। मुमुक्षु ने
सुभाग भाई विस्मरण करवाई, मुमुक्षु ने सुभाग भाई विस्मरण करवाई होते हैं।
છેલ્લે લખ્યું એમના પત્ર, દેહાંત પછીનો પત્ર છે એમના પરિવાર ઉપર, એમાં એ વાત લખી છે। આજે એમના સમીપવાસીમાં એમનું સ્થાન જેટલું જોઈએ એટલું નથી, એ વિસ્મરણ કહેવાય।
હા,
એ વિસ્મરણ કહેવાય। ऐसे करते थे कि जिससे आने वाला मुमुक्षु ज्ञानी से कदापि दूर न हो जाए, ज्ञानी से कदापि दूर न हो जाए। उसमें भी सुभाग भाई जैसे अनेक मुमुक्षुओं को तो संसार समुद्र में से हाथ पकड़ करके बाहर निकालते हैं, बचा लेते हैं, ऐसी परिस्थिति स्पष्ट मालूम पड़ती है। सुभाग भाई ने तो खींचा है, तो सुभाग भाई तो एक अच्छा नमूना था, बाकी सबों के प्रति वही व्यवहार और वही पॉलिसी वही नीति से वो प्रवृत्ति करते थे। ये हुआ वात्सल्य और प्रभावना का विषय। निष्कारण कारुण्य वृत्ति, ज्ञान दशा को अनुरूप कैसी होती है वो निष्कारण कारुण्य वृत्ति, ज्ञान दशा के अनुरूप होती है वो। ज्ञान दशा के अनुरूप उक्त अनेक विशेषताओं के अतिरिक्त उपरांत इसके सिवा भी उनके अन्य मुमुक्षु जीवों के प्रति निष्कारण અભિન્ન ભાવ સે કારુણ્ય વૃત્તિ ભી અસાધારણ અસામાન્ય થી અભિન્ન ભાવ મેં મને અપનાપન જુદાપણ નહીં જેમ કે ઘરમાં પોતાપણ હોય છે તો કોઈ હિસાબ ગણે છે કે આજ મારા છોકરાને મેં 4 વાળી 5 રોટલી ખવડાવી એમ એની માતા ગણે હે રોજ 4 ખાતો તો આજે મને એમ લાગ્યું કે જરા વધારે ભૂખ લાગી છે અને લાવ 5 ખવડાવું તો એને 5 ખવડાવી દઉં પાંચમી ગણે એનો શું છે અભિન્ન ભાવ છે મારો એમાં શું મારે ગણવાનું એમ કોઈ પણ મોક્ષ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ સમર્પણ કરે તો એ મોક્ષ પ્રત્યેનું સમર્પણ નથી અને ગુરુ પ્રત્યેનું સમર્પણ છે એ પણ એમ લાગવું પડે છે અને અભિન્નતા આપવી જોઈએ એના પ્રત્યે મેં કર્યું એમ નહીં ભિન્ન ભાવે નથી કરવાનું મારા પણ આવીને કરવું થવું જોઈએ અન્ય મુમુક્ષુ જીવ કે પ્રતિ નિષ્કારણ અભિન્ન ભાવ સે કારુણ્ય વૃત્તિ ભી અસામાન્ય થી ઇસ વિષય મેં પત્રાંક 192 બતલાને યોગ્ય હૈ દ્રષ્ટવ્ય મેને દર્શાને યોગ્ય હૈ અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે તે નિષ્કારણ પરમાર્થે છે બીજા જીવોનું આત્મકલ્યાણ થાય એમાં અમને કોઈ સ્વાર્થ નથી નિષ્કપટતાથી નિષ્કારણતાથી આ વાત લખી છે એમ કહેતા એમ નિસંદેહ માનજો એવી રીતે લેતા હતા ઓર 398 મેં લિખતે હૈ કે આવું કાળુંનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે પરિણતિ થઈ ગઈ હતી અખંડપણે વર્તે છે એટલે પરિણતિ થઈ કે અરે જીવો દુર્ગતિની ખાઈમાં પડવા માટે દોડે છે કરુણા આવે છે દુર્ગતિની ખાઈમાં પડવા માટે દોડે છે અને ભેટ બાંધીને દોડે છે થાક ન લાગે એટલે એ જોઈને હૃદયને વિશે અનુકંપા વર્તે છે જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કાંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે જીવનમાં કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ એટલે આત્મકલ્યાણ તે સંબંધી વૃત્તિ કાંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય એટલે આત્મકલ્યાણની વૃત્તિ જોર કરે એને તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય આત્મકલ્યાણની વૃત્તિએ જોર કર્યું છે એનું પહેલું લક્ષણ ફર્સ્ટ થોટ એ સત્પુરુષ બાજુ જાય સત્પુરુષને શોધ કરે સત્પુરુષને ઈચ્છે એનું સિમ્પટમ છે કે આત્મકલ્યાણને ચાહે છે આત્મકલ્યાણની વૃત્તિ એની વર્ધમાન થઈ છે તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે નહીં તો થતું નથી દ્રઢ મુમુક્ષુતા આત્મકલ્યાણની વૃત્તિ જોર થાય ત્યારે હોય વિશેષ જોર કરે ત્યારે એના અમલીકરણમાં આવે વિશેષ જોર કરે ત્યારે અંતરાત્મા વૃત્તિ ઉદ્ભવે અને ત્યારે એ ઓળખે નહીં તો ઓળખાણ થતું નથી તે વૃત્તિ સજીવન થાય એવી વૃત્તિ મરી ગઈ છે એ જીવતી થાય, કેવી વાત લીધી છે. અને કોઈ પણ જીવોને અથવા ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અમને અખંડપણે રહ્યા કરે છે, આમ લખ્યું છે. આવી અનુકંપા અમને બહુ રહે છે. તેમજ પત્રાંક 523માં પણ જણાવે છે કે અનેક જીવોની અજ્ઞાન દશા જોઈ વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે એવી ભાવના કે ઈચ્છાએ અજ્ઞાન માર્ગને પામતા જોઈને ઉલટાના, હા, તે માટે અત્યંત કરુણા છૂટે છે. અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે, અથવા તેવો ભાવ ચિત્તમાં એમને એમ રહ્યા કરે છે. એમને એમ રહ્યા કરે છે એટલે શું, કન્ટિન્યુ રહ્યા કરે છે કે અરે રે અજ્ઞાનપણે જીવો આત્મકલ્યાણને ચાહતા હોવા છતાં પણ ઊન માર્ગે ચડી જાય છે, બિચારા થાપ ખાઈ જાય છે, ઊન માર્ગે ચડી જાય છે, અને તેના માટે અત્યંત કરુણા છૂટે છે. અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે, ગમે તેમ કરીને આવું ન થાય તો સારું, આવું ન થાય તો સારું એમ થઈ આવે છે. એમ સહેજે સહેજે અંદરથી એવું થઈ આવે છે, એમ અમારે વિકલ્પ કરવો પડે છે એમ નહીં, એવું થઈ આવે છે, એવો ભાવ અંદરથી ઓટોમેટિક ઊભો થઈ જાય છે. અને એમને એ વાત કન્ટિન્યુ આપે છે. બધા અપ્રમાણિક નથી હોતા, પણ અજ્ઞાનને કારણે એ સન્માર્ગને બદલે ઊન માર્ગે ચડી જાય છે, ભૂલ ખાઈ ગયા, એના પ્રત્યે વિશેષ કરુણા આવે છે. આવું ન થાય તો સારું, આ જુઓ માર્ગે ચડી જાય તો સારું એમ એમને ભાવના રહ્યા કરતી હતી. એવી નિષ્કારણ કારુણ્ય વૃત્તિ, એ વૃત્તિનું મૂલ્યાંકન એમણે એટલું બધું કર્યું છે કે સત્પુરુષોની એવી નિષ્કારણ વૃત્તિને નિત્ય પ્રતિસ્તંભામાં પણ આત્મ સ્વભાવ પ્રગટ થાય છે, એટલે કે આત્માના ગુણો પ્રગટ થાય છે. એની લિંક ત્યાં જોડી, જેમ ગુણ પ્રમોદની લિંક અંતર્મુખ યોગ સાથે જોડી હતી, એમ નિષ્કારણ કરુણા વૃત્તિની લિંક આત્મગુણ પ્રગટ થાય એની સાથે જોડી છે. એટલે એમ કહેવા માગે છે કે જે જીવોને ભવિષ્યમાં આત્મ સ્વભાવ અથવા આત્મગુણ પ્રગટવાનો હોય છે એને સત્પુરુષની નિષ્કારણ કરુણા વૃત્તિની સ્તુતિ થતી હોય છે, અથવા એને પણ એવી નિષ્કારણ કરુણા વૃત્તિ પોતાને પણ હો એવી ભાવના થાય છે, અથવા એવી વૃત્તિ એને પણ પ્રગટે છે. સત્પુરુષની નિષ્કારણ કરુણા વૃત્તિ પ્રત્યે એને વિશેષ બહુમાન, સ્તુતિ, પ્રશંસા, ભક્તિ, આદર, સત્કાર એવા ભાવો ઊભા થાય છે. અને એના ગર્ભમાં આત્મગુણો પ્રગટ થવાની યોગ્યતા પડી છે, એની લિંક ત્યાં બેસે છે. આત્મ સ્વભાવ પ્રગટે છે એટલે આત્મગુણો પ્રગટ થવાની યોગ્યતાનો એ બહુ સ્પેસિફિક સિમ્પટમ છે. સત્પુરુષ ને ઓળખા હોય તો આ વાત એને સમજાય જાય, આની તો નિષ્કારણ કરુણા વૃત્તિ છે, તો મારામાં પણ એ વસ્તુ આવી,
એ સાચો બહુમાન છે ને, એ ગુણો મારામાં
આવે તો જ એને માયના છે, સ્વીકાર્યા છે અને બહુમાનને આદર કર્યો છે, નહીતર અનાદર થાય છે ઇનડાયરેક્ટલી.
અભક્તિના પરિણામ. એક જગ્યાએ લખ્યું છે કે પરમાર્થના કારણે પણ પ્રાપ્ત
430
સત્પુરુષોની સનાતન સંપ્રદાયની સનાતન કરે,
સત્પુરુષોનો સનાતન સંપ્રદાય છે 430 નો પહેલો પેરેગ્રાફ છે. વાત્સલ્ય પ્રભાવના નિષ્કારણ કારણની વૃત્તિ સત્પુરુષોમાં હોય છે, મુમુક્ષુઓમાં એના અંશો તો હોવા જોઈએ, તો મુમુક્ષુ સત્પુરુષ થશે ને, તો જ્ઞાનબદ્ધ દશામાં આવશે, નહીતર ક્યાંથી આવશે? એમ કહેવું છે. અહીં સુધી રાખ્યા.